અરવાથી પરિસર પર્વમાં આજે બીજો દિવસ માન દસાઈથી રહી માર્ગવ ધર્મની આરાધના દિવસ. જીવનમાં ક્યારે પણ સાધના આરાધના કે ઉપાસના માટે કોઈ કાળની કોઈ પ્રસંગની કોઈ ક્ષેત્રની લાલ જોવી નથી. જીવને સુખી ક્યારે થવું છે? અમુક કાળ થવું છે, અમુક ક્ષેત્રમાં જેવું થવું છે કે કોઈ પણ ક્ષેત્ર ને કોઈ પણ કાળે સુખી થવું છે? તો સુખી થવાની ચાહના ભાવના જો સદાય છે તો સુખી થવાની ભાવના એનો ઉપાય એનો પુરુષાર્થ પણ જીવનમાં નિરંતર હોવો જોઈએ. અને સુખ પ્રાપ્તિની ભાવના એનો પુરુષાર્થ આ તેનું નામ જ પરિસર કરે છે. ધર્મ સેના માટે હોય છે? ધર્મ જગત પ્રસિદ્ધિ માટે છે કે આત્માની ખ્યાતિ પ્રસિદ્ધિ પ્રગટતા થાય? આત્માની પ્રગટ પ્રસિદ્ધિ થવી છે, આત્માની અનુભૂતિ થાય એના અવલંબતે મોક્ષ માર્ગની ધારા પ્રગટે એના માટે આ પર્વ આવે છે. એમાં આજે આપણે જેમ ગુરુદેવસિંહના પ્રવચનમાં સાંભળ્યું, કોનું માન કરવું છે? કોનું માન કરાય? સ્વભાવનું બહુમાન કરાય, ત્રિકાળી અસ્થિરૂપ તત્વનું સન્માન કરાય, પણ અનિત્ય નાશવાન એવા સંયોગનું ક્યારે અભિમાન ન કરાય? જે કોઈ પરલક્ષી ચીજ કે પરલક્ષી ભાવ છે એ નાશવાન છે, ક્ષણિક છે, ક્ષણભંગુર છે, એનું ક્યારે અભિમાન કરી શકે? દ્રષ્ટાંત રૂપે શું કીધું તું ગુરુદેવસિંહ એની વાત કરી. કદાચ કોઈ બહારમાં જ્ઞાન વધી જાય, અગિયાર રંગનું જ્ઞાન પ્રગટ થઈ જાય તો પણ એનું કેમ માન ન કરવું, અભિમાન કેમ ન કરવું? અરે એનાથી અધિક કોણ છે? આત્માની અનુભૂતિ મતિશ્રુત જ્ઞાન એનાથી અધિક કોણ છે? મનાપરે જ્ઞાન એનાથી અધિક કોણ છે? કેવળ જ્ઞાન એનું તો કરવું કે નહીં અભિમાન? વાત શેની લીધી છે કે સમ્યક દર્શન ને રત્ન જો કીધું તો એના ફળમાં થતું કેવળ જ્ઞાન તો એનાથી મોટું રત્ન કહેવાય, મહારત્ન. અને એવી કેવળ જ્ઞાન ની પર્યાય જ્ઞાન ગુણમાં કેટલી પડી છે? અનંત પડી છે. તે ગુણની શું મહિમા કરવી? અને એવા ગુણો જેનામાં પૈડા છે એવા ચૈતન્ય તત્વની શું મહિમા? અલ્પતામાં રહેવું નથી અને વિપરીતતામાં અધિક પણું મારીને બેઠા છીએ. તત્વ કીધી પણ આપણે ક્યાં બેઠા છીએ? અલ્પતામાં પણ નથી, શેમાં છે? જ્યાં અલ્પતામાં પણ મુનિરાજ આદિ હોય જ્ઞાની ધર્માત્મા એ કાર્તિકયાનો પ્રેક્ષમાંથી એ ગાથા કાઢીને શું દેખાડ્યું? પોતાને પર્યાયમાં પામર પ્રણની સમાન ઘાસનું એક તણકલું હોય એમ મુનિરાજ પોતાને કેવળ જ્ઞાનની સામે જો ઘાસના તણ સમાન જો માનતા હોય તો આપણો તો કોઈ કહેવાનો કોઈ પ્રશ્ન જ નથી. કોઈ પણ બહિર્લક્ષી ભાવ પર પદાર્થની વાત તો નહીં, કોઈ પણ પરલક્ષી ભાવ ચાહે સો રાગ રૂપ હો કે પરલક્ષી ધારણા જ્ઞાન હો એની જીવનમાં ક્યારે અધિકતા કરવા જેવી સાધના કરી નથી. સાધનાની ભાવના હોય તો એવી બહુમાન ભાવના હોય કે મને દેવ શાસ્ત્ર ગુરુનું સાનિધ્ય હો, સત્પુરુષનું શરણ હો, સાધર્મીનો સંગ હો, પણ ક્યારે પરાધીન પણ જ્યાં સુધી મારી પૂર્ણતા નથી ત્યાં સુધી આવી ભાવના હોય છે પણ ક્યારેય પરાધીન થવું નથી. પરાધી એટલે પરના કારણે મારું જીવ થઈ જશે, એ પણ છે. પદ્મમલધારી દેવ તો નિયમ સાર માટે છે, હે ભગવાન હું કદાચ કર્મને યોગ્ય ક્યાંક ભવનવાસીમાં કે નાતોમાં કે દેશ ગમે ત્યાં હો, મને આપના ચરણ કમળની નિરંતર ભક્તિ. ભાવના જુદી છે અને પરાધીન વૃત્તિ થવી એ જુદી છે, અપૂર્ણતા છે. આપણે જોઈએ તો સાધનાની ભાવના છે તો એ દેવશાસ્ત્ર ગુરુનો પ્રત્યક્ષ ઉપકારીનો એ સહિત સાનિધ્ય હો, શરણ હો, છત્રછાયા હો, નિશ્રા હો, સાધર્મીનો સંગ હો, પણ ક્યારેય પરાધીનપણે થવું નથી. તો આજે માન કસાઈથી રહી, અને એ પણ માન કસાઈની મુખ્યતા ક્યાં છે, મનુષ્ય પર્યાયમાં કૃપા ઉદય તો ત્યાં સુધી કહે છે, માન ન હતો એમને કે કેવી એની અધિકતા લાગી હશે. આત્મશુદ્ધિમાં પણ શું કહે છે, માનાધિક શત્રુ મહા, કોઈ પણ કસાય શત્રુ જ છે, પણ મનુષ્ય પ્રાણીમાં શેની અધિકતા છે, માનની. અને એ પણ કોનું માન, હજી તો જેમ આજના દ્રષ્ટાંત ગાથામાં આવ્યું છે, બે પ્રકારના કર્મકર ભાવો કેવા, ક્યાં બે પ્રકારના કર્મકર, એક રાગાદી ભાવ આશ્રવ તત્વ, અને બીજા ક્યાં કીધા, કુટુંબ પરિવાર દીકરાથી કેટલા બોલ બધા લીધા, જે નો કર્મરૂપ છે, દ્રઢ કર્મરૂપ છે, જે અજીવ તત્વ છે, એ બે કેવા કીધા, કર્મકૃત ભાવો છે. અને કર્મકૃત ભાવોથી હું કેવો છું, રહિત હોવા છતાં સહિત માનવો, તેનું નામ સંસારનું ભવનું બીજ છે. અને એના માટે ટોટલ મોદીએ સરસ એક દ્રષ્ટાંત સાથે વાત કરી, જે સમયસારમાં આવે છે, અને એક સરસ ન્યાય આપ્યો, ભાવાત્મક એક ન્યાય આપ્યો, છેલ્લે હમણાં ચાલ્યો. જેમ કોઈ વૃક્ષનો આધાર કોણ હોય છે, બીજ, એમ આખો આ સંસાર 84 લાખ યોનિનો પરિભ્રમણનો મૂળ કારણ કોણ છે, મિથ્યાત્વ. ખેદની વાત છે, અનંત સંસારના કારણના નાશનો ઉપાય કરવો નથી, અને અલ્પ સંસાર એવા અસ્તિત્વના રાગાદીના નાશ કરવા આપણે જોઈએ. ક્યારે પણ એક સમજી લો, ઘરમાં આગ લાગી, એકદમ ફ્લડ આવ્યું ઘરમાં, ઘરમાંથી શું બચાવવાનો આપણે ટ્રાય કરશું, એક થોડી નાની પરચોરણ કિંમતી જે સાદી હોય એવી કરશું કે મહા કિંમતી ચીજ આપણે ક્યારે સ્વીકાર્યો જ નથી. કારણ કે મહિમાવંત નિર્દોષ એવા સ્વભાવની પણ જો અસ્તિ ખબર નથી તો નાસ્તિની ક્યાંથી ખબર, અને નાસ્તિની ખબર પડશે તો અસ્તિની પણ સાથે ખબર. સ્વભાવની એવી મહિમા આવે કે એને દોષ એને, અને એમાં પણ મિથ્યાત્વ એ મહા દોષ. અને અહીંયા જો આ રીતે જોઈએ, શાસ્ત્રનું નામ શું છે, કાલ આપણે જોયું, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ઇઝ ઇક્વલ ટુ મોક્ષ માર્ગ ઇઝ ઇક્વલ ટુ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક. તો 14મી ગાથા સુધી કોની વાત આવી, સમ્યક દર્શન ની, સમ્યક જ્ઞાન કે સમ્યક ક્યારે, એકીની હવે આવશે. તો તમારે મોક્ષ માર્ગ દેખાડો, અને 14 ગાથા સુધી કઈ વાત જ નથી કરતા. અરે પહેલા તો આપણી સ્થિતિ દેખાડી, આપણે ક્યાં પડ્યા છીએ, એ પણ એ ગુરુદેવશ્રી વાક્ય લીધું, શ્રીમદજી નું કહી લીધું, તારા દોષે તને બંધન છે. પોતાનો દોષનો સ્વીકાર કર્યો નથી તો દોષ ટાળવામાં ક્યાં પ્રયત્ન માટે. તો અહીંયા સુધી અમૃતચંદ્રાચાર્ય દેવ તો કહે છે, તું ક્યાં ઊભો છો અત્યારના, કે જેથી તારે હવે મોક્ષનો તને ઉપાય બતાવે, કે સંસારમાં છીએ, 84 લાખ યોનિના પરિભ્રમણમાં છીએ, તો પ્રશ્ન થયો શેના કારણે. એના સુંદર ગુરુદેવશ્રી જુદા જુદા આપણને શબ્દો વેણવા, ફરીથી એક સમજી લેવું, આપણને થાય આટલું માનતા આપણને કેટલી વાર લાગે, કદાચ કેસી ગયા આજ એક જ વાંચ્યું છે ભાવાર્થ પણ જો વાંચીએ તો ઉપની ગાથાનો ટીકા કેટલી લાગે 5 મિનિટ લઈએ 15 મિનિટ લઈએ અને ગુરુદેવસિંહ ને કાલનું ચાલે આજનું ચાલે શું હશે તત્વ ઘૂંટવા માટે છે ખાલી ધારણામાં લેવા માટે અને જેને તત્વનું ઘૂંટણ હશે એને ક્યારે એકનું એક છે એમ કરીને એનો નિષેધ નહીં આવે ક્યારે આપણે આપણા આત્માને પૂછવા જોઈએ સામાન્યપણે ઓફિસમાં એનું એ જ લગભગ સેટઅપ હોય છે ને ઘરમાં પણ એ જ જોઈ છે ત્યારે એવું થાય છે કે ના મારે આ નથી જોતા આ એવું કોઈ કરીએ છીએ એમ કેમ ન થતું એના એ ઘરમાં જઈએ એ જ રૂમ છે એ જ સગા સંબંધી ઓફિસે જઈએ ઓલમોસ્ટ ઓલમોસ્ટ એના એ કસ્ટમર એ જ ડીલિંગ એ જ પદ્ધતિ કેમ ન થતું જ્યાં સુધી આત્માને રુચિનો વિષય બનાવ્યો નથી રસનો વિષય બનાવ્યો નથી અરે પોતાના સર્વસ્વનો વિષય બનાવ્યો નથી ત્યાં સુધી સમજી લેવું હું ધર્મની આરાધના કરી શકવાનો નથી કોઈ દેખાય અમે તો 25 વર્ષથી કરીએ છીએ 25 વર્ષ અહીંયા પાર્લામાં 1990 થી ચાસલો થયો છે ભગવાનને અહીંયા સૌથી પહેલા મલાટ ક્લિયર કરીને લાવેલા ઉદ્યમ બિલ્ડિંગમાં અને ત્યાં ડિલેક્સ સોસાયટીના અપલમાં સ્વાગત એ 1990 આજ કેટલામું 25 દરરોજ એ જ ના વર્ષ એની રિપીટ 10 ધર્મની વાત આવે એમાં કસાય થી રેડ થવું અરે રુચિનો વિષય બનાવ્યો નથી અરે એક એક વાત મને મારા સ્વરૂપની નિકટતામાં લઈ ભલે હું કીડી વેગે જાઉં છું પણ એક તત્વની વાત એ જીનવાણી ગુરુવાણીની વાત મને મારા સ્વભાવ તરફ લઈ જાય છે અને સ્વભાવ તરફ જવું એ જીવનનું એક સાર્થક કામ છે બહિર્મુખતામાં પરદ્રવ્યના ભાવમાં એકાકાર થઈને તો અનાદિ કાળથી પેડા છીએ મને મારા સ્વભાવ તરફની ગતિ થાય એ મારે જીવનમાં કરવા યોગ્ય કાર્ય છે એમ ન સમજવું 25 વર્ષ દરરોજ આવે દર વખતે એનું એ એમ ન સમજવું તો આજે માન કસાયથી રહી પૂજામાં પણ કોના અર્જુ પરમેશ્વરના અતિશય ક્ષેત્રના પ્રકૃતિ જનાલયોના ઉર્ધ્વ મધ્ય અધો બધું લીધું હતું જ્યાં પૂજ્યપણું લાગશે ત્યાં નમ્રપણું થયા વગર રહેશે અને જ્યાં પોતાની અધિકતા ભાષે ત્યાં માન કસાય ઉભો થશે અંતરંગ પોતાનો ચૈતન્ય ભગવાન આત્મા તો સર્વોત્કૃષ્ટ છે જ પણ આવા ચૈતન્ય તત્વને બતાવનાર ઘેનાર સાધના કરનાર ફરી ત્રણ આવા આત્મ સ્વભાવને જેને પ્રાપ્ત કર્યો છે એવા સર્વજ્ઞ દે એને ઘેનાર જીનવાણી અને એની સાધના કરનાર ગુરુ પંચપરમેશ્વરી દેવ સાધુ એના પ્રત્યે પૂજ્યતાનો ભાવ આવશે તો માન તજીને એમનું નમન વંદન શ્રવણ થયા વગર રહેશે નહીં બાકી તો 8 પ્રકારના તો મધ ગણા છે રૂપ મધ શરીર મધ તપ મધ જ્ઞાન મધ ખરેખર તો જ્યાં જ્ઞાન હોય ત્યાં માન ન હોય અને માન હોય ત્યાં જ્ઞાન પણ એ તો જ્ઞાન ખરેખર નથી અને જ્ઞાન ન હોય એને જ જ્ઞાન મત હોય ખરેખર તો જેને જ્ઞાન પ્રગટ થયું છે એને જ્ઞાનનો જે વિષય છે એવા પોતાના સ્વભાવની અધિકતા અને પોતાની જ્ઞાન પ્રાપ્તિના ઉપકારી પ્રત્યેની ભક્તિ મહિમા આવ્યા વગર રહેતું નથી અહીંયા તો મુનિરાજ જેને મહાવૃદ્ધિ હોય તો પણ એમને એની અધિકતા લાગતી નથી તો એવું ઉત્તમ માર્ગવ ધર્મ છે એમાં આપણે હવે થોડું 14મી ગાથા એના ઉપર થોડો વિષય લઈ કાલ થોડું 14મી ગાથા ચાલ્યો તો સાથે લઈ નાખી 14મી ગાથાનો વિષય આપણે લઈએ છીએ ફરી ફરીને જીવનમાં એટલું આપણે નક્કી કરીએ સંયોગની રચના ઉદય કરે છે અને શરીરની રક્ષા આયુષ્ય કરે છે. મારે મારા જીવનમાં શું કરવું છે? મારે જ્ઞાતા ભાવમાં રહીને આનંદની મોજ કરવી. આપણને બે પ્રકારના ભોજન વિકલ્પ રહેતા હોય. ક્યાં બે ભોજન વિકલ્પ છે? ના સામગ્રી સંયોગની કેમ રહેશે એક, અને બીજું કયું છે? મારું જીવન ક્યાં સુધી રહેશે? બે કામ કોના છે? આપણી ચિંતાના વિષયો છે કે ઉદયાધીન સંયોગ છે અને આયુષ્ય એટલું શરીરનો યોગ છે. સુકામ દેખક વિકલ્પના ભોજા લઈને કરીએ. ખરેખર જ્ઞાની તો જ્ઞાતા ભાવમાં રહીને શું કરતા હોય? આનંદની મોજ કરે છે. તો આપણે આપણા જીવનમાં આ આરાધનાના આવા અવસરોમાં એક ભાવનાનો ઉછાળો કરીએ. ભાવનાનો ઉછાળો હશે તો ત્યારે એની ધારા રહેશે અને ધારાની પાછળ પ્રાપ્તિનો અવસર. આ પ્રસંગો શેના માટે હોય છે? કે આપણી એક આરાધનામાં ક્યારેક મંદતા આવી ગઈ હોય છે, આ પ્રસંગો દ્વારા ફરીથી એને શું મળતું હોય છે? બળ મળતું હોય, ઉત્સાહ મળતો હોય, અને એ દ્વારા હવે ઉછાળો નહીં પણ નિરંતર શું કરવી છે? એક ધારા. નદીમાં પૂર આવે એ ખરેખર નદીનું પાણી નથી, એ બે ચાર કલાકમાં પાછું ચાલ્યું જવાનું. એમાં ઉછાળો એ પૂરની જેમ ચાલ્યો જાય નથી, ખરેખર નદીનું વહેતું પાણી કે એનું પાણી. એમ આપણા જીવનમાં એક પ્રસંગનો ઉછાળો હોય એ કોઈ સાર્થક પણ નથી, એની નિરંતર ધારા જોઈએ. તો 14મી ગાથા 225 પાનો આમાં છે, જેની પાણી વર્તું વળો એમાં 225 પાનો એના ઉપર આપણે લઈએ. બાકી તો જેની પાસે મૂળ શાસ્ત્ર છે એમાં પણ એ છે. આમાંથી તો એક શબ્દ લઈએ ફરીથી. એવમ અયમ કર્મ કર્ત ભાવે, પહેલો શબ્દ છે મૂળ ગાથામાં છે 14માં. આવા જે કર્મ કર્ત ભાવો છે, આવામાં કોણ લઈ લીધા? ફરીથી આશ્રવ ભાવ અને અજીવ ભાવ. અજીવ તત્વ અને આશ્રવ તત્વ, અને બે થી રહી તો કેવો છો? જીવ તત્વ છે. પણ જેને જે જીવે અજીવના લક્ષ્ય થયેલા આશ્રવ અને બંધ તત્વને પોતાના સ્વભાવ સાથે એકત્વ કર્યા છે એને ક્યારેય સંવરપૂર્વક નિજરા અને નિજરાપૂર્વક મોક્ષ નહીં. સાથે તત્વ આવી ગઈ જે વાત અહીંયા આપણને કરવી છે. કર્મકર્ત ભાવ ફરીથી એમાં કોણ? બે રીતે, અજીવ તત્વ અને આશ્રવ. તો જે જીવે જે અજીવના લક્ષ્ય થયેલા આશ્રવ અને બંધ ભાવોને, આશ્રવ અને બંધ તત્વને પોતાના સ્વભાવ સાથે એકત્વ. જે ગુરુદેવે વારંવાર આપણું ધ્યાન ખેંચ્યું, શું ખેંચ્યું? કરેલા તો પોતાના છે, પોતાની પર્યાયમાં પોતે ઉભા કર્યા છે. પર્યાયમાં છે એનો નિષેધ છે કે પર્યાયમાં છે અને સ્વભાવ સાથે એકત્વ કરવું એનો નિષેધ? ફરીથી બે માં શું ફરક પાડે છે? એવા ઘણું એક પ્રવચનમાં વિચારે તો કેટલું, એ પણ એક સરસ ન્યાય આપો. તત્વને ગુરદેવસિંહ જે ન્યાયથી સિદ્ધ કરે છે આ કાળમાં આપણા માટે કોઈનું એ સામર્થ્ય નથી. કોઈ પણ અજીવ તત્વ એ તો જીવની પર્યાયમાં પણ રાગાદી ભાવ છે એ તો જીવની પર્યાયમાં અજીવના લક્ષ્ય ઉભા કરેલા છે. પણ એ કેવા છે? કેવા છે? ઘણા શબ્દો આપ્યા છે. આગંતુક ભાવ છે, મલિન ભાવ છે, કૃત્રિમ ભાવ છે. જો એ રાગાદી ભાવ પોતાના જીવના આ લક્ષ્ય આશ્રય થતા હોત તો કોઈ દી ટળે નહીં, તો કાયમી ભાવ છે. સ્વભાવના લક્ષે વિભાવ થાય તો કોઈ દી વિભાવ ટળે જ નહીં. તો પેલું કોના લક્ષે થયેલા છે? અજીવના લક્ષે. ક્યાં થયેલા છે? જીવની પર્યાયમાં. પણ એમાં પણ અજીવના લક્ષે થયા છે પણ અજીવથી થયા છે એમ જો માનશે તો પણ વિપરીત થાય. અને પર્યાયમાં વિભાવ છે એ જીવનો કાયમી સ્વભાવ નથી. તો કૃત્રિમ અમુક કારણને માટે અને દ્રષ્ટાંત આપણને આપ્યા, બે દ્રષ્ટાંત આપ્યા, તો સમયસારમાં કર્તા કર્મ અધિકારમાં આવ્યા. ક્યાં છે બે? એક ધ્યાનાવિષ્ટ અને ભૂતાવિષ્ટ, ભૂત ને કહ્યું, અને બીજું કયું છે? ધ્યાન. કોનું ધ્યાન કહ્યું? આણા. કેવું આશ્ચર્ય છે, પોતે કેવા રૂપે છે? મનુષ્ય રૂપે. અને અપરીક્ષક અજ્ઞાની કોઈ ગુરુ મળ્યા અને કીધું ધ્યાન તું પાડાનો, અને એમાં પણ સરસ છે ગુરુદે છે લીધું, જેને જેની રુચિ થાય ત્યાં તેનો ઉપયોગ, મન લાગ્યા વગર, ચિત્ત લાગ્યા વગર. એને શું કામ પાડાનું ધ્યાન કરવા માંડ્યું? ગુરુદે બધું લીધું છે. એને ભેસ તને કોણ રૂચે છે? કે ભેસ, કારણ કે અમારે દરરોજ સવાર સાંજ આટલું દૂધ કદી વાત લીધી ને. તો એક ફરીથી, જેને જે રૂચે ત્યાં તેનું ચિત્ત, એટલે કે ઉપયોગ, એ લાયગા વગર રહેશે નહીં. આત્માને પ્રાપ્ત કરવા પહેલા આત્માને રુચિનો વિષય બનાવવો જોઈએ. જે એને રુચિનો વિષય બનાવશે એને પ્રાપ્ત થયા વગર રહેશે નહીં. ફરીથી અહીંયા બે, કે પરદ્રવ્યથી મને રાગાદી થયો એ પણ વિપરીતતા છે, અને પર્યાયમાં રાગાદી થયો તો સ્વભાવ સાથે એકત્વ માનો એ પણ વિપરીત. પર્યાયમાં મેં પોતે અજ્ઞાન ભાવે પરના લક્ષે ઉભો કર્યો એ મારો દોષ છે, અને પર્યાયમાં હોવા છતાં સ્વભાવમાં પરથી થયો નથી અને સ્વભાવમાં વિભાવ છે નહીં. આવો જેને વેદનાનો પ્રયાસ થશે એ તેને ગુરુદેવજી સામે સામે લેતા હતા. મિથ્યાત્વ એ કોનું બીજ છે? સંસાર ભવનું બીજ છે, અને સમ્યક્ત્વ કોનું બીજ છે? મોક્ષનું બીજ છે. ચલો એમાંથી થોડા ભાવ આપણે લઈએ. 225 પાને 14મી ગાથામાં ત્રીજો પેરેગ્રાફ, ભગવાન આત્મા શબ્દ મેળવ એની બીજી લાઈન, ઉપાધિ ભાવ છે એ નિમિત્ત દ્વારા થયો, સ્વભાવ દ્વારા નહીં. પેલું શું સિદ્ધ કર્યું? ક્યારે પણ ઉપાધિ ભાવ ઇઝ ઇક્વલ ટુ વિભાવ ભાવ ઇઝ ઇક્વલ ટુ રાગ દ્વેષ મોહ પુણ્ય પાપ શુભ, કોઈ પણ ભાવ, વિભાવ ભાવ એ કોના અંશે થાય છે? કોના સંગમાં થાય છે? નિમિત્તના, પરના એ લક્ષે થાય છે, સ્વભાવ દ્વારા નહીં, સ્વભાવના લક્ષે નહીં. અને છતાં પર્યાયમાં જે થયો ઉપાધિ ભાવ, એની એક લાઈન છોડીને, ઉપાધિ ભાવને સ્વભાવ સાથે એક છે એમ અજ્ઞાનીને કોને ભાસે છે? કોને ભાસે છે? ક્યારે ભાસે છે? અત્યારે કે નરકમાં હતા ત્યારે? હવે આટલો બધો તો અભ્યાસ કે હજી ભાસે છે? અભ્યાસ ખરેખર કર્યો જ નથી. અરે સાધનાના ફળમાં સાધ્ય પણ કેમ ન મળે? કાળથી આપણે માયનું કે અભ્યાસ કર્યો, પરલક્ષી જ્ઞાનથી માન્યું છે કે મેં આટલો બધા સાકરો ભણ્યો છે. ભણવાનું ફળ ધારણા જ્ઞાન છે, કે ભણવાનું ફળ અંતર અનુભૂતિ. કોઈ પણ થિયરી ભેણાનું ફળ શું હોય? પ્રેક્ટિકલ. કોઈ કે ભાઈ અમને થિયરી તો બધી જ આવડે છે, પણ હવે જેવી રીતે કાર ચલાવવાનું ટ્રેનિંગ હોય છે ને, સ્કૂલ ટ્રેનિંગ, એમાં પહેલાં તો થિયરી બધી શીખાડે બધું, એના સાઇન ને આ તે બધું. કોઈ કે મને થિયરી આવડે છે, પણ હવે કાર ઉપર તમે સ્ટિયરિંગ ને એક્સિલેટર ને એના ઉપર એ મારું કામ, તો શું કહી ભણો હશે કે નહીં ક્યારે? એમ ધર્મ માટે જે કાંઈ આપણે પ્રયાસ પ્રયત્ન કરીએ છીએ એનું ફળ શું હોવું જોઈએ? તત્વ અભ્યાસનું ફળ અંતર અનુભૂતિ પરિણામન છે, અને અંતર અનુભૂતિ પરિણામન નથી ત્યાં સુધી સમજો મેં અભ્યાસ કર્યો જ નથી. આપણને એ ઉપાધિ ભાવ, ફરીથી બે સ્થિત પહેલા શું કર્યું? ઉપાધિ ભાવ કોનાથી થયો છે? પરદ્રવ્ય કરાયો છે, કર્મના ઉદયથી થયો છે, આપણે આવું જ કરીએ છીએ, આવું જ કરીએ છીએ. ઉદય આપણો છે અને વાંક બીજાનો કરીએ છીએ. કોઈ પ્રસંગમાં અપમાન થયો, કોઈ પ્રસંગમાં બીજી કોઈ પ્રતિકૂળતા આવે, કોનો વાંક કરીએ છીએ? આ જગત આવું છે. સાચા માણસોનું બરોબર ને, ખોટું કરે છે એને કોઈ કહેતા નથી, એને હું સાચું કરું છું. ઉદય કોનો છે? અનુકૂળતા પ્રતિકૂળતા જો ગમતી નથી તો ભૂતકાળમાં પાપના પરિણામ કેમ કરે? અશુભ પરિણામ કરીને આવું છે અને અનુકૂળતાની અપેક્ષા રાખે. ક્યારે પણ જગતમાં કોઈનો દોષ સાળી નથી. જે કોઈ સંયોગની રચના છે એ મારા ભૂતકાળના ભાવોનું પ્રતિબિંબ છે. વર્તમાનનો સંયોગ ભૂતકાળના પરિણામનું પ્રતિબિંબ છે. હવે એવા પરિણામ કરજે કે ભવિષ્યમાં પરિણતિમાં સાધના હો અને ભાઈમાં સાધનાના નિમિત્ત એવા દેહ સાથે ગુરુનો યોગ. ભૂતકાળ બગાડીને આવ્યા છે, હવે મારે વર્તમાન બગાડીને ભવિષ્યના અંધકારમાં જવું નથી. જીવના પરિણામની અભિપ્રાયની કોઈ દ્રઢતા વગર આ સાધના થવાની નથી. જેમ દુનિયાનું ચાલે ગુજરાતી માટે અથવા હિન્દીમાં હોતા હૈ ચલતા હૈ, એનાથી કામ થવાનું એ નથી. તો અહીંયા એ રીતે પહેલા તો જીવની પર્યાયમાં પરદ્રવ્યના સંગમાં નિમિત્તમાં થાય છે, છતાં એ પર્યાયમાં છે પણ સ્વભાવમાં એ નથી. જો એની પાછળ 226 પાને વાંચીએ ઉપરથી ચોથી લાઈન કરેલી એણે, આ જે વિભાવ ભાવ ઉપાધિ છે કોણે કરેલી છે? પોતે કરેલી છે. પણ કોના આધીન છે? નિમિત્તના લક્ષ્ય આધીન છે, સ્વભાવના આધીનની થયેલી નથી. અને તેથી તેનું નામ શું કહેવાય છે? કર્મકર. પહેલા 12મી ગાથામાં જીવકર શું કામ કીધા? કે જીવે પોતે કરેલા છે, પોતાના પરિણામ છે એ અપેક્ષા કેવા કીધા? જીવકર. હવે એ 14માં કેવા કહેવામાં આવે છે? કર્મકર. શા માટે? કે જીવે કરેલા છે પણ જીવના લક્ષ્ય નહીં. જીવે પોતે કરેલા છે, પોતાની પરિણતિમાં છે, પોતે કરેલા છે પણ સ્વભાવના લક્ષ્ય નહીં. અને પોત પર્યાયમાં છે પણ સ્વભાવમાં નથી. તો એ કર્મના લક્ષ્ય પરના લક્ષ્ય છે, માટે તેનું નામ કર્મક્ર કહેવામાં અજ્ઞાનનો વિવેક દોષ. કોઈ કહે છે જો આમાં લેખું છે જીવકૃત છે એટલે સ્વભાવમાં રાગાદી થઈ ગયા છે, ક્રોધ સમયે આત્મા આખો ક્રોધી થઈ ગયો છે, રાગ સમયે આત્મા આખો રાગી થઈ ગયો છે, એમ પણ માનીશ નહીં. અને કર્મકૃત કીધા એટલે મને કર્મપરાણે કરાવે છે એ પણ એકાંત માનીશ નહીં. જે અપેક્ષા જે છે એમ એ માનો. આટલા બધા પર ખુલાસો છે. એના માટે જો જોવું હોય તો છે ફરીથી એ જ 226 પાને નીચે ત્રીજી લાઈન ફરીથી. કરેલો પોતે પર તો નિમિત્ત છે અને અહીં સ્વભાવ આદિ નથી અને નિમિત્ત પર છે એમ સિદ્ધ કરવા માટે કર્મ કરત કીધા છે. છે શબ્દ મણ ફરી ફરીથી શું પાકો કરાવે છે? કરેલો તો કોને છે? પોતે. એમાં કોણ છે? પોતે કરેલો છે એટલે સ્વભાવની દ્રષ્ટિમાં થયેલા છે, નિમિત્તના સંગમાં થયેલા છે. એ પોતે અજ્ઞાન ભાવે કરીને પર્યાયમાં છે પણ કર્મના સંગ નિમિત્તના સંગ છે પણ સ્વભાવને આધીન નથી. માટે અને એવા ભાવથી જે લાસ્ટ લાઈન 226માં વિકારી ભાવને સ્વભાવની સાથે સહિત છે. આવ્યો તો સમાહિત શબ્દ મૂળ સંસ્કૃત છે. સમાહિત એટલે એનાથી સાથે. હવે એનો બીજો સંયુક્ત છે, જોડાયેલા છે, એક છે. લાગે છે એક શબ્દ ના કેટલા ફેરા બીજા ત્રણ કરીને દેખાયા. રાગ થી હું કેવો થઈ ગયો છું? સ્વભાવમાં સંયુક્ત થઈ ગયો, એકમેક થઈ ગયો, સ્વભાવ જ રાગમય થઈ ગયો એમ માનવું તે મિથ્યાત્વ છે. જે એનો શબ્દ 227માં બીજો પેરેગ્રાફ એની નીચે બીજી લાઈન કર્મ નામ નિમિત્તે આધીન થયેલ ઉપાધિ ક્ષણિક આગંતુક વિકારી ભાવ. શું શબ્દ વાપરો? વિકારી ભાવ માટે શું છે આગંતુક? એટલે આગંતુક પડે કે શું થાય? અમારે તો રાગાદી ભાવ કરવા નથી, પણ શું થાય છે એવો કર્મ નો આકરો ઉદય આવે છે તો કરવા પડે છે ને, પરાણે કરવા પડે છે ને. અમારે રાગ કરવાની, દુખી થવાની, સંસાર પરિભ્રમણ ની અમને ઈચ્છા છે કે નથી? થોડા ભાવ કરી લઈએ પછી મળશે ને. ઈચ્છા તો નથી અને છતાં રાગ થાય તો કોણ કરાવે છે? કાં તો કર્મ કરાવે, કાં તો વાત સમજી લેવું. ઈચ્છાથી પ્રણમન નહીં થાય, પુરુષાર્થથી થાય. આપણને શું છે? આપણે કહીએ છીએ મને ઈચ્છા નથી, ઈચ્છા નથી પણ પુરુષાર્થ ક્યાં છે? કાર્ય ક્યારે થવાનું છે? માત્ર ઈચ્છાથી થવાનું છે. ઈચ્છાથી થતું હોત તો અહીંયા બેઠા આપણે બધા કેમ પહોંચી ગયા હોય? કેમ મોક્ષ માનો પહોંચી ગયા? ઈચ્છા સાથે શું જોશે? અંતરંગની વાત છે. ફરીથી ઈચ્છા પ્રમાણે ક્યાં થાય? અંતરંગમાં થાય કે બાહ્યમાં થાય? ઈચ્છા પ્રમાણે અંતરંગ સ્વભાવમાં કામ થાય કે બાહ્ય સંયોગમાં થાય? ક્યાંય પણ નહીં થાય. ઈચ્છા પ્રમાણે નહીં, પુણ્ય પ્રમાણે બાહ્યમાં અને પુરુષાર્થ પ્રમાણે અંતરંગ. તો નથી તો પુણ્ય લઈને આવ્યા અને નથી તો પુરુષાર્થ કરતા, અને સેનાથી આપણે ઈચ્છા માળીએ પણ નહીં. હું ઈચ્છા કરું ક્યારે પોતાના પરિણામનો પોતે વિચાર કરશે, બધા જ પ્રશ્નોનો જવાબ પોતા પાસે એ મળી શકશે. તો ફરીથી ચલો પૂરું કરીએ. આગંતુક એ વિકારી ભાવ છે. ફરીથી કોણે આમંત્રણ આપ્યું છે? આપણે પોતા ઉભા કરેલા છે, પરાણે આવેલા નથી. કૃત્રિમ આગંતુક સ્વભાવની ખાણમાં નથી. કેટલા ખુલાસા છે? એ વિકારી ભાવ ફરીથી કેવા કીધા? આગંતુક. પછી હવે શું કીધા? કૃત્રિમ. કૃત્રિમ એટલે અનાદિ અનંત સ્વભાવ નથી, નવા તે અમુક સમયને માટે ઉભા કરેલા કેવા છે? એ કૃત્રિમ છે. અને એ જેમાં પાછળ છે અજીવને આધીન થયેલો એ ઉપાધિ ભાવ એ આશ્રવ તત્વ છે. અને આગળ આપણને આવશે આશ્રવ તત્વ અને જીવ તત્વ બે ભિન્ન તત્વો છે. ભિન્ન તત્વોને એક માનવા તેનું નામ જ મિથ્યા. અજીવ સાથે જીવને માનવું એ તો મિથ્યા તો છે. આવશે 25 પ્રકારના મિથ્યાત્વની વ્યાખ્યા આવતી હોય છે. જીવને અજીવ માને તો મિથ્યાત્વ, અજીવને જીવ માને. અહીંયા તો એનાથી આગળ કહે છે કે ખરેખર આશ્રવ તત્વ અને જીવ તત્વ કેવા છે? ભિન્ન. અને ભિન્ન તત્વમાં એકત્વ આ તેનું નામ જ મિથ્યાત્વ છે. અને ભિન્ન તત્વને ભિન્નપણે જાણવા, શ્રદ્ધવા, માનવા આ તેનું નામ સમ્યક્ત્વ. એ મોક્ષનું એક બીજડું છે. તો ટોટરમજી અને અમરચંદ્રાચાર્યદેવ 14 ગાથા સુધી પહેલો તો સંસાર મિથ્યાત્વ એ સિદ્ધ કર્યું. અને હવે આગળ કહેશે એના નાશનો ઉપાય કોણ છે? સમ્યક દર્શનથી. 15મી ગાથા આપણે હવે શરૂ થઈ છે. અને સમ્યક દર્શન અત્યાર સુધી શું? જેને એક મેડિકલની ભાષામાં કહે શું આવ્યું અત્યાર સુધી? ડાયગ્નોસ, નિદાન આવ્યું. અને હવે શું શરૂ થાય છે? ટ્રીટમેન્ટ, ઉપચાર. એ બહુ જ વિચારવું છે. કોઈ કે નિદાન થઈ ગયું અને ઉપચાર નહીં કરે તો? નિદાન જો સાચું નહીં તો ઉપચાર પણ ખોટો હશે. પણ નિદાન થયું અને જો ઉપચાર નહીં કરીએ તો પણ કામનું નહીં થાય. નિદાન સાચું તો ઉપચાર પણ સાચો થશે તો એમ નિદાન કર્યું. અને હવે જે અસ્થિનો વિષય છે કે મોક્ષ માર્ગ સમ્યક દર્શનાન ચારિત્ર શું છે, અને એ જ પુરુષાર્થ જીવનો પ્રયોજન અને એની સિદ્ધિ એટલે પ્રાપ્તિનો ઉપાય છે વિષય આપણને આગળ.